તારીખ 12-10-1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 701 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 409
પ્રતિમા વિષયક છે, જીનેન્દ્રની પ્રતિમા અને સાધક જીવની પરિણતિ આ બે વચ્ચે શું મેળ છે, નિયમિત નૈમિતિક સંબંધ કેવો છે, એ વિશે ચાલશે. જીન માર્ગની વિશે દેવ ગુરુ અને શાસ્ત્ર એ ત્રણ વિતરાગતાના નિમિત્ત લીધા છે. રાગના નિમિત્ત બનાવવાનું એ કર્તવ્ય નથી, પણ વિતરાગતાનું નિમિત્ત બને એ રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ ભજવો જોઈએ. જો કે સર્વ પરદ્રવ્યો તે પ્રત્યેના પરિણામ થતા રાગાદિકના ઉત્પાદક છે, તો પણ જીવની પરિપૂર્ણ સ્થિતિ થઈ નથી વિતરાગતાની, પરિપૂર્ણ વિતરાગ સ્થિતિ થઈ નથી. અને જ્યાં સુધી છદમસ્ત છે, રાગી છે, ત્યાં સુધી રાગના નિમિત્તે થાય છે, તો પણ રાગ તો એકલો ચારિત્ર ગુણમાં થાય છે. બીજા ગુણ જે રીતે કામ કરે છે એમાં રાગને ટાળવાનું એક કારણ ઊભું થાય છે. એ વાત થોડી અહીંયા વિચારવા જેવી છે. શું કહે છે, આત્મા શુદ્ધ ચિદાનંદ મૂર્તિ છે. આત્મા એટલે પોતાનું સ્વરૂપ, અંતરંગમાં શુદ્ધ ચૈતન્ય અને આનંદની મૂર્તિ છે. નિજ સ્વરૂપે પોતે તો એકલો ચૈતન્ય સ્વભાવ અને આનંદમય છે, આનંદથી સભર છે, પરિપૂર્ણ છે. અથવા આત્મા કહો કે ચૈતન્ય ને આનંદની એકલી મૂર્તિ કહો, બસ આનું નામ આત્મા છે. તેની રુચિ કરીને એવા શુદ્ધાત્મ તત્વની રુચિ કરીને અને રાગની અને વ્યવહારની રુચિ છોડીને અસ્થિ નાસ્તિ બે લીધો. પોતાના શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વભાવની રુચિ કરીને અને સાથે સાથે રાગની અને વ્યવહારની રુચિ છોડીને બે એક સાથે નહીં રહે. જો રાગ અને વિતરાગતા સાધક દશામાં સાથે રહે છે, અંશે રાગ અને અંશે વિતરાગતા એ સાધક દશામાં હોય છે ને રહે છે, પણ કોઈ સાધકને રાગની પણ રુચિ રહે અને સ્વરૂપની પણ રુચિ રહે એમ બનતું નથી. અનાદિથી રાગની રુચિ છે, એ છૂટે સ્વરૂપની રુચિ થાય છે, અથવા સ્વરૂપની રુચિ થાય તો રાગની રુચિ અવશ્ય છૂટી જવી જોઈએ, છૂટવી જ જોઈએ, છૂટે જ, બે એક સાથે રહેતી નથી. રાગની અને વ્યવહારની રુચિ છોડીને રાગની કહો કે વ્યવહારની કહો, કેમ કે ધર્મના ક્ષેત્રમાં જે શુભ યોગ અને ઉપયોગનો વ્યવહાર છે ત્યાં રાગની રાગ સહિતની ક્રિયા છે. અને નિશ્ચય ધર્મ અંગીકાર જે કરતા નથી તે મુખ્ય વ્યવહારની રૂચિને કારણે કરતા નથી. એમાં જે શુભરાગની પ્રવૃત્તિ થાય છે એ રાગની અને ક્રિયાની રૂચિને વશ, પોતાના શુદ્ધ સ્વરૂપની રૂચિ કરતો નથી જીવ. આ રૂચિને વશ એ રૂચિ એને ઉપજતી નથી, થતી નથી. તેથી વ્યવહાર ધર્મ જેને કહે છે એ ખરેખર વ્યવહારના સ્થાનમાં પણ એને રહેતો નથી અને એ ક્રિયામાં અને એ રાગમાં સમય વ્યતીત થઈ જાય છે, આયુષના આયુષ પૂરા થઈ જાય છે. એટલે એમ કહે છે કે રાગની રુચિ છોડીને, વ્યવહારની રુચિ છોડીને જે ક્ષણે આત્માના આનંદનો અનુભવ થાય તે નિશ્ચય રત્નત્રય છે, તે નિશ્ચય ધર્મ છે, તે ખરેખર જૈન ધર્મ છે, તેમાં સમ્યક દર્શન છે, નિશ્ચય સમ્યક દર્શન છે, સત્ય છે, તેમાં સમ્યક જ્ઞાન છે, તેમાં સમ્યક આચરણ ચારિત્ર છે. તેથી રાગની રુચિ છોડીને જે ક્ષણે આત્માના આનંદનો અનુભવ થાય અથવા આત્માના આનંદનો અનુભવ કઈ ક્ષણે થાય કે જ્યારે એને રાગની રુચિ છૂટે ત્યારે થાય, એમ આપોઆપ આમાંથી નીકળે તે નિશ્ચય રત્નત્રય છે. શું કીધું બેનટીમાં કે આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે એની રુચિ કરવી. અનાદિની જે રાગની રુચિ છે, રાગની રુચિમાં ક્યારેક એને અશુભ રાગ પણ રૂચે છે. બાહ્ય અનુકૂળતાનો રાગ અશુભ રાગ છે, એને રૂચે છે. અને બહારમાં શુભરાગ થાય પણ એને રૂચે છે. એ છૂટે ત્યારે એને આત્માનો આનંદનો અનુભવ થાય. રાગની રુચિ એ ખરેખર દુઃખની રુચિ છે. રાગમાં તો દુઃખ છે, રાગ માત્ર દુઃખ સ્વરૂપે છે. એ રાગની રુચિ તો દુઃખ સ્વરૂપે છે.
દુઃખ સ્વરૂપે લાગે છે,
લાગવી જોઈએ. દુઃખ તો લાગવાનો વિષય છે, ન લાગે તો તપાસ કરવી જોઈએ કે આમાં કલ્પના શું થાય છે. સ્વાદમાં આવતી ચીજ ગળી છે કે ખાટી છે, કોઈ પણ ખાવાની ચીજ છે
બરોબર,
એ તો જેવી છે તેવી તેના સ્વાદ યુક્ત છે અને જ્ઞાન તેને જાણે. પણ આ ચીજ સારી એવી કલ્પના કરે છે એ જાણવા ઉપરાંતનો વધારાનો વિશેષ વિભાવ છે. વિભાવનો એક અર્થ જ એ થાય છે, વિકાર અને વિભાવનો એક અર્થ એવો થાય છે કે માત્ર જાણવું નહીં જ રાખતા ઉપયોગ ભૂમિમાં, જ્ઞાનનો જે ઉપયોગ છે એ ઉપયોગની ભૂમિમાં માત્ર જાણવાનું કાર્ય નહીં કરતા એથી વધારે કાર્ય કરે છે. આ ઠીક છે, એની કલ્પના છે, એમાં વાસ્તવિકતા કાંઈ નથી. કલ્પના કરી કરીને જીવ જૂઠી હોશ કરે છે, જૂઠો રાજીપો કરે છે અને જૂઠી મજા નો સ્વાદ લે છે, રાગ કરે છે. તેથી જૂઠી હોવાથી એને અતૃપ્તિ રહે છે, શાંતિ થતી નથી પણ અશાંતિ વધે છે. આ પરિસ્થિતિ ઉભી. જુઠી એટલા માટે એમાંથી અશાંતિ ઉપજે છે. શાંતિ ઉપજવાને બદલે સુખ ઉપજવાને બદલે દુઃખ વધવાનું કારણ બને છે. પોતે કલ્પના કરી કરીને જૂઠ જ મર્દાને સચેતન માને છે, મર્દાને સચેતન માને છે, તો નિર્જીવ પદાર્થ છે એને માને છે. આ સુખરૂપ છે એટલે એને સચેતન માની લીધા. સુખ તો છે સચેતન માં હોય, ચેતન માં સુખ હોય, જળ માં સુખ હોય
ન હોય,
પણ એને જેમાં સુખ માન્યું એટલે એને ચેતન માન્યું એમ છે. જે એને એમાં સુખ માન્યું એનો અર્થ સુખ કોનામાં હોય, જળમાં સુખ હોય
ન હોય
તો એને જળ ને ચૈતન્ય સ્વરૂપે માન્યું. પોતાનું સુખ માન્યું એટલે પોતાના ચૈતન્ય સ્વરૂપે કોક ચૈતન્ય સ્વરૂપે નહીં પણ પોતાનું ચૈતન્ય સ્વરૂપે માન્યું. આવું ઊંધું માનવું, આવું કલ્પિત માનવું એ જન્મ મરણનું કારણ છે. આ જ મિથ્યાત્વ છે, આ જ જન્મ મરણનું કારણ છે. નવો જન્મ લેવાનું આ કારણ છે. એ માટે તો એ જન્મ મરણ નું મૂળ કપાય. અથવા જગતના તમામ દોષ અને સર્વ પ્રકારના અનિષ્ટ એની જે પરંપરા છે, વિવિધતા છે, એ બધાનું મૂળી વાત છે. કે જીવ કલ્પના એ કરીને જ્ઞેય પદાર્થોને વિશે, માત્ર જે જ્ઞેય પદાર્થો છે તેને વિશે સુખ દુઃખની બુદ્ધિ કરે છે. તમામ જગતની તકરાર, તમામ જગતના ઝઘડા, તમામ જગતના યુદ્ધ, વિશ્વયુદ્ધો થયા, એ બધાનું મૂળ કારણ આ છે કે પર પદાર્થ ઈષ્ટ છે કે અનિષ્ટ છે એમ એને માન્યું છે. સર્વ આત્માઓ સ્વરૂપે તો પરમાત્માઓ છે, સર્વ આત્માઓ તો સ્વરૂપે પરમાત્મા પણ બિરાજે છે, પરમાત્મા પણ બિરાજમાન છે. બહુમાન છે એને કહેવાય છે, પરમાત્મા પણ બિરાજમાન છે. અને જે જળ રચકણો છે એ તો બિચારા જળ છે, એમાં સુખે નથી ને એમાં દુઃખે નથી. બસ જીવ અને ચેતન પદાર્થોની આ સ્થિતિ છે. એમાં એ સિવાય બીજી ગડબડ કરવી એ દોષ ને ઊંઘો કરે છે, એ દોષ છે. દરેક જીવ પરમાત્મા સ્વરૂપ છે. કાલના વચના વ્રતનું પહેલા પાઠ્યમાં એમાં છે, દરેક જીવ પરમાત્મા સ્વરૂપ છે. એકાદ લીધી એમ, એકાદ લીધી પાછી આખો નતો નહીં પેલું કયું લીધું છે લખ્યાતા ઘણા. દરેક જીવ પરમાત્મા સ્વરૂપે છે એ પહેલે વચન તો બહુ સારું લીધું છે. પહેલું વાક્યમાં છે, પ્રત્યેક આત્મા પરમાત્મા સ્વરૂપે દેહ દેવળમાં બિરાજમાન છે. દેહ નું મંદિર છે, મંદિરમાં ભગવાન બિરાજે છે. નિજ મંદિરમાં એમ દેહ દેવળમાં બધા પરમાત્મા બિરાજે. હવે કોની સાથે માથાકૂટ કરવી, બધા જ પરમાત્મા છે. ભૂલ્યા છે તો ભૂલ્યા છે, બિચારા ભૂલ્યા છે એ તો કરુણાને પાત્ર છે, દયાને પાત્ર છે, દુઃખી થાય છે એટલા પ્રકૃતિ. પાછું મુખ્યતા તો એના પરમાત્મા સ્વરૂપ ની રાખવા જેવી, થોડું કોણ રાખવા જેવું. એ બધા પર્યાય ની વાત છે. બોધ પણ હો, સાધક પણ હો, બાધક પણ હો, એ બધું પરમાત્મા સ્વરૂપ થી અતિરિક્ત ભિન્ન છે, જુદું છે. પરમાત્મા સ્વરૂપમાં એ નથી, પરમાત્મા સ્વરૂપે એટલે તો શ્રીમદજી એ ઓળ વર્ષે લખ્યું સર્વાત્મા સમદ્રષ્ટિ દો આ વચન. એ સમદ્રષ્ટિ એટલે પરમાત્મ દ્રષ્ટિ, સમદ્રષ્ટિ એટલે આપણે સરખા એમ નહીં, એમ મનુષ્ય ને તમે મનુષ્ય એમ નહીં,
પરમાત્મા
સ્વરૂપે કરીને એ જ જાતિ ના છે. પણ કેટલાક તો અભવી છે કે એ અભવી ભવિ કાંઈ અમે જોતા નથી. અમે તો એનું પરમાત્મા પણ જોઈએ છીએ. એ તો અશુદ્ધ પરિણામી છે, એ ક્યાં શુદ્ધ પરિણામી છે? આમ થઈને હવે અહીંયા શું કહેવું છે કે જેને રાગની રુચિ અને વ્યવહારની રુચિ છૂટીને શુદ્ધ ચૈતન આનંદ આત્માનો અનુભવ થાય છે, નિશ્ચય રત્નત્રય પ્રગટે છે, ત્યારે એ નિશ્ચય રત્નત્રય પ્રગટ થયા પછી અને પરિપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થયા પહેલા વચ્ચે સાધકનો કાળ છે. વચ્ચે વચ્ચે એટલે સાધકનો કાળ છે. એ વચ્ચે શુભરાગ આવતા ભગવાનની પ્રતિમાનું બહુમાન ભક્તિ આવે છે. આ કેમ જીન મંદિરો થયા એના ઉપર વાત છે કે સાધક જીવને વચ્ચે ભગવાનની પ્રતિમાનું બહુમાન અને ભક્તિ એને શુભરાગની સ્થિતિ રહી ગઈ હોવાથી આવ્યા વિના રહેતા નથી. હવે ભગવાનની પ્રતિમા પ્રત્યેનો ભાવ શુભરાગયુક્ત છે, પણ એની સાથે જ્ઞાન એક બીજું કામ કરે છે એ વાત અહીંયા સમજાવી છે કે જ્ઞાન એમના વિતરાગ પરમાત્માના સ્વસંવેદન ભાવને જોવે છે. સાધકનું જ્ઞાન જીન પ્રતિમાને વિશે સ્વસંવેદન ભાવને જોવે છે, વિચારે છે, શબ્દ વાપર્યો છે એનાથી લીટી છોડીને. ભક્તિ આવે છે કેમ કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને પોતે પોતાના સ્વસંવેદન ભાવ રૂપ પોતાનું સ્વરૂપ વિચારે છે. ત્યાં પણ સ્વસંવેદન ને કારણે આ સ્થિતિ થઈ છે, એ સ્વસંવેદન ભાવને જોવે છે. અહીંયા પણ સ્વસંવેદન ને વિચારે છે, પોતાના સ્વસંવેદન ને વિશેષ આવિર્ભૂત કરે છે. શુભરાગને મૂકી દીધો એક બાજુ, હવે કોઈ એ વિષયને ન પકડે, જીન પ્રતિમાના જીન દર્શનને વિશે એ સ્વસંવેદન ભાવને ન વિચારે, એ વિષયથી એ જાણ્યો હોય અને એમ કહે કે એવો બધો રાગ કરવા જેવો નથી, એ બધો શુભરાગ છે ને, મંદિર બનાવતા અશુભ થાય છે, અહીં હિંસા વગેરે થાય અને દર્શન કરતા શુભરાગ થાય, આ શુભ ને શુભ બે થયો, એના કરતા એકલા ધ્યાનમાં બેસો ને. આમ કોઈ જીન પ્રતિમાને ઉડાડે છે, 193 માપાની વાત કીધી છે, 703 માં નીચે, જેણે આવા પ્રતિમાજીની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. કે ભાઈ પ્રતિમા ન હોય, પ્રતિમાની કોઈ આવશ્યકતા નથી, એ બધો બહારનો વ્યવહાર છે, સ્નાન છે, રાગનું નિમિત્ત છે, એમાં હિંસા થાય છે, નીકળું થાય
છે,
એ ધર્મને સમજ્યા નથી, એ મોક્ષ માર્ગને સમજ્યા નથી.
બરોબર,
એક ન્યાયે તો એ મોક્ષ માર્ગને ઉડાડે છે, કેમ કે આમાંથી સ્વસંવેદન વિચારવું છે. જીન પ્રતિમાના નિમિત્તે તો સ્વસંવેદનનો આવિર્ભાવ કરવો છે, તો જીન પ્રતિમાને ઉડાડે છે, સ્વસંવેદનને ઉડાડે છે, એમ કેમ છે? આટલો મોટો ગુનો છે સ્થાનકવાસી ઉડાડી ને, કહેવાય છે જૈનનો ફિરકો, પણ એમણે જીન પ્રતિમાને ઉડાડી પોતે સંપ્રદાયમાં તો આવ્યા છે, જીવમાં છે, સંપ્રદાયમાં જન્મ તો દેહ નો જન્મ તો
સંપ્રદાયમાં,
પણ કુળ ધર્મ નું મમત્વ રાખ્યું. બે ધડક વાત કરી નાખી, ધર્મ ને સમજ્યા નથી, આ ધર્મ નથી, હોય નહી આ રીતે ધર્મ. આ માત્ર વ્યવહાર ઉડાડ્યો નથી, નિશ્ચય ધર્મ આમાં ઉડી જાય છે. કેટલોક વ્યવહાર એવો છે દેવ ગુરુ ધર્મ ને સત્પુરુષ ને વિશેના બહુમાન, એને કોઈ ઉડાડે, એની ભક્તિ ને ઉડાડે, એના બહુમાન ને ઉડાડે તો એ નિશ્ચય ધર્મ ને ઉડાડે છે. એ પોતે જીન પ્રતિમા છે, એ તો સજીવન મૂર્તિ છે. એમાં એમને શું કહ્યું,
સજીવન
તો સજીવન મૂર્તિ છે, સત્પુરુષ તો સજીવન મૂર્તિ છે એમ કહ્યું. સજીવન મૂર્તિ ના લક્ષ વગર મુમુક્ષુને માટે જે કઈ કરવું તે બંધન રૂપ છે, એ વાત લીધી છે. બહુ શરૂઆત ખ્યાલ છે, એ ખ્યાલ છે તમને. એક વાત બહુ ધ્યાનમાં લેવા જેવી કેટલીક વાતો બધી, કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં જીવને પ્રગટ સત્પુરુષના સમાગમનું લક્ષ્ય રહેવું જોઈએ. જેમ પૈસાનું લક્ષ્ય રહે છે, જેમ સુખના નિમિત્તોનું લક્ષ્ય રહે છે, અનુકૂળતાઓનું લક્ષ્ય રહે છે, પરિણતિ થઈ ગઈ છે જીવની, એમ અંદરમાં આત્માની પ્રાપ્તિની પરિણતિ, બહારમાં સત્પુરુષના યોગની પ્રગતિ થઈ ગઈ. એના લક્ષ્ય વગર બધું જે કઈ કરવા માંગે છે એને બંધન રૂપ છે, એવી એક વાત લખી છે એમણે. 198 નંબર નું પત્ર છે. સત્સંગમાં સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષોના વચનોનું પરિચર્યન કરવું, કે જેમાંથી કાર્ય કરીને સતની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. કલ્પના ન કરવી, આનો અર્થ આમ થાય, આનો અર્થ આમ થાય, આમ અર્થ. સત્પુરુષના આશ્રે સમજી લેવું કે આનો અર્થ શું થાય છે. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે અને સતનો માર્ગ મળે છે, સત ઉપર લક્ષ્ય આવે છે. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર, આનું નામ આવી સમજણ વગર કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે, આટલી વાત અમારું હાર્ટ કોઈ હોય, અમારા હૃદયનો ધબકાર હોય તો આટલો છે. આમ નહીં કહું, કેમ કે જીવ અનેક વાર કલ્પનાએ ચડ્યો છે, કર્મના ક્ષેત્રમાં આવ્યો છે, ઘણી વાર આવ્યો છે, પણ એ કલ્પનાએ ચડ્યો છે. પોતાની મતિ કલ્પના અનુસાર એ વિચારે છે, સત્પુરુષની આજ્ઞા અનુસાર નહીં. અને એ જ જીવને બંધન થઈ પડ્યું છે, બીજું કાંઈ નથી બંધન. કેમ કે ત્યાં તો એ અશુભ ટાળે છે બહુ ભાગે અને શુભ યોગમાં પ્રવર્તે છે. એને બંધન કેમ, કે એની કલ્પના એ ચડ્યો છે બંધન છે. પહેલા જગતના 5 ઇન્દ્રિયના વિષયોમાં કલ્પના એ ચડ્યો હતો, અહીંયા આવીને શાસ્ત્રના અર્થની કલ્પના એ થઈ ગયો. સજીવ મૂર્તિના લક્ષ વગર બધું ખોટું છે, આમ કહ્યું. તેનાથી સમજાય છે, માર્ગ મળે છે, સત ઉપર લક્ષ આવે છે. સતની જે કિંમત કરાવે છે, પરમ સતની જે કિંમત કરાવે છે, કે તારો આત્મા આનંદ નું ધામ છે એનું લક્ષ્ય એ જે રીતે કહે છે ને કરાવે છે, તારી કલ્પના એ કરવું મુશ્કેલ છે. કેમ કે તમે આનંદ ક્યાં દેખાશે? પ્રગટ તો છે નહીં. કેવી રીતે એ બાજુ વળીશ? કેવી રીતે એની કિંમત તને કેવી રીતે આવશે? રાગ ની રુચિ પડી છે એમાં દુઃખ છે એ તને હજી સમજાતું નથી. સુખ તો આનંદ તો સમજાય ક્યાંથી? એ તો સ્વભાવમાં પડેલી ચીજ છે. આ તો વ્યક્ત છે, સ્થૂળ છે. બહુ ભાર દીધો છે એ વિષય ઉપર. એમ હા, નાસ્તિ નો વિષય છે ને સ્થૂળ છે પાછો. અને છતાં ખ્યાલમાં નથી આવતું તો જ્ઞાન કેવું જાડું, જ્ઞાન કેટલું સ્થૂળ અને જ્ઞાન કેટલું ભૂલ ભરેલું. આમ કોઈ કે તમે જાડી બુદ્ધિ ના છો, કઈ સમજણ પડતી નથી, વાત જ કોઈ સમજતા નથી, બહુ જાડી બુદ્ધિ છે. તો એને એમ થાય કે આ મને ખોટું કહેશો, હું તો બુદ્ધિશાળી માણસ છું. કોઈ બુદ્ધિમાં કોઈ અધૂરો સ્વીકારવા તૈયાર નથી પોતાને. પણ આ મોટું વાસીદામાં સાંભળેલું જાય એનું હું, વાસીદામાં સોય ચાલી જાય તો ક્ષમ્ય છે કે ભાઈ ઝીણી ચીજ છે ને દેખાતી નથી, પણ આ સાંભળેલું જાય છે આ તો વાસીદામાં એનું હું. કલ્પના કરી નાખે છે, દુઃખમાં સુખની કલ્પના કરી છે, તેથી દુઃખ દુઃખ રૂપે એને જોવામાં આવતું નથી. કલ્પના કરીને એમાં જાદુ છેતરણો છે શુભ રાગમાં. કેમ કે ત્યાં કષાય મંદ થાય ને સાતાની વેદના આવે છે. પ્રકૃતિ ત્યાં સાતા વેદની પ્રકૃતિમાં સાતા વેદની છે. મોહ તો ઉભો છે, મોહ ઉભો હોવાથી સાતા વેદની એને સારી લાગે છે. નહીતર વેદની તો અગાતીની પ્રકૃતિ છે, પણ મોહ ને કારણે અસાતા અથિક અને સાતા એ રીતે એમ થાય. શું કહે છે કે વચ્ચે સુહરાગ આવતા ભગવાનની પ્રતિમાનું બહુમાન આવે છે. એમાં બધું લઈ લેવું, ભગવાનની પ્રતિમાનું બહુમાન આવે કે પ્રતિમાની સ્થાપના પંચકલ્યાણક આદિમાં વિશેષ જવાનો વ્યવહારિક કારણે ઉભો થયો છે. આગંબર સંપ્રદાયમાં વિશેષ છે, પંચકલ્યાણક હોય ત્યાં ગાયેલ સ્થાપના નિક્ષેપ છે.
બરોબર,
ભગવાનને ત્યાં સ્થાપે છે
તેનું અનુમોદન, સ્થાપના
એનું અનુમોદન કરવાનો વિષય છે. ગુરુ છે એ તો સાક્ષાત જાણે મોક્ષપદ સ્વરૂપ છે, હાલતા ચાલતા સિદ્ધ છે, નિર્ગ્રંથ ગુરુ. એટલે એ તો પંચ પરમેષ્ઠીમાં પોતે જ ભગવંત છે. એના પ્રત્યે પણ બહુમાન એ વિતરાગતાનું બહુમાન છે. અને શાસ્ત્ર શ્રુત જેનું અવલંબન 12મા ગુણસ્થાન સુધી કર્યું છે. જ્ઞાન છે ને 12મા ગુણસ્થાન સુધી શ્રુત છે, મતિ ને શ્રુત. દ્રવ્ય શ્રુત ના નિમિત્તે ભાવ શ્રુત પ્રગટે છે. ભાવ શ્રુત ક્યાં સુધી છે? 12મા સુધી છે. અથવા વિતરાગ ના વચનો જે વિતરાગ ભાવમાં નિમિત્ત થાય છે એ શાસ્ત્ર છે. એ પણ ભગવાન ને ભક્તિ કરવા યોગ્ય છે, પૂજનીય છે, તેથી તેને તેને પણ યથાયોગ્ય સ્થાનમાં સ્થાપ્યા છે. વ્યવહારમાં વ્યવહારે એના સ્થાનમાં એમને, પૂજનીયના સ્થાનમાં વંદનીયના સ્થાનમાં સ્થાપ્યા છે. અને સત્પુરુષ એ પણ વિતરાગતાનું નિમિત્ત હોવાથી પૂજનીય ને વંદનીયના સ્થાનમાં એને સ્થાપ્યા છે. એ વિતરાગતાના નિમિત્તે એને કોઈ ઉડાવે એ માર્ગને ઉડાવે છે. આમ વ્યવહારને ઉડાવે તે નિશ્ચયને ઉડાવે છે. એટલે જે વ્યવહારને સમજ્યા નથી એ નિશ્ચયના બાને પ્રસન્નને પોષાશે.
બરોબર,
એ વાત આગળ પૂરતી મોક્ષમાં પ્રકાશકમાં લીધી છે. ઘણી વાતો વ્યવહારનું પ્રકરણ આવે ત્યારે ગુરુદેવજી વ્યવહાર સ્થાપે ઉભો રહી જાય. સોનગઢવાળા બોલે છે, કોણ બોલે છે એવું માને ખોટી છાપ ઉભી થઈ ગઈ છે ને. સોનગઢવાળા તો વ્યવહારને માનતા નથી, વ્યવહારને વ્યવહારના સ્થાનમાં બરાબર માનવામાં આવ્યો છે. એવો સચોટ સુદૃઢ માનવામાં આવ્યો છે કે એમાં પણ વ્યવહારની દ્રષ્ટિએ વ્યવહારમાં ફેર પડે પણ ચલાવવામાં આવે નહીં. એવો ચુસ્તપણે વ્યવહારને સ્થાપવામાં માનવામાં અને સ્વીકારવામાં આવ્યો છે. ચુસ્તપણે
તો બિલકુલ
માનતા નથી. બહુ મોટા વિરોધી હતા, ખાસ કરીને હિંમતનગરની અંદર આપણું મંદિર થયું, પંચકારણ થયા ત્યારે એને બહુ મોટો વિરોધનો ચંદો ઉપાડ્યો હતો. હિંમતનગરની દિવાલે દિવાલે લખી નાખ્યું હતું, કાનજી સ્વામી પાછા જાઓ. વિરોધનો મંટોલ જરા થયા ત્યારે એને બહુ મોટો વિરોધનો ચંદો ઉપાડ્યો હતો. હિંમતનગરની દિવાલે દિવાલે લખી નાખ્યું હતું, કાનજી સ્વામી પાછા જાઓ. વિરોધનો મંટોલ જરા ગુરુદેવ હિંમતનગર પધાર્યા એ પેલા ઘણો હતો. ગુરુદેવ તો ત્યાં પહોંચ્યા ત્યારે તો બધું જણા ઠરી ગયો એવું હતું, પણ એ પેલા આપણા દિવસોમાં વિરોધ ઘણો હતો. તમારા સ્વાધ્યાય હતા ને, તમારે હારે ભણતા હતા, ભણવા આવેલા ભાવનગર ની કોલેજ કે તમે વ્યવહારને માનતા નથી. અમે વ્યવહારને બહુ ચુસ્ત રીતે માનીએ છીએ. તમે જે વ્યવહારમાં પોલ ચલાવવા માંગો છો, શિથિલતા પોષવા માંગો છો એ અમને સંમત નથી. એટલી વાત જરૂર છે, તરત જ સમજી ગયા. એ વિષયની દલીલ જ બની આ ગાથા સમી સારની છે. તમે કઈ એનાથી બીજું માનો છો કે કહો છો એવું નથી. એટલે કહ્યું ભાઈ 281મી વાંચો, 80મી વાંચો, 82મી વાંચો, 83મી વાંચો, એટલે અમારો અભિપ્રાય સળગામાં છે એમ તમને ખ્યાલ આવે. જેવી રીતે બે ત્રણ ગાથા એક સાથે જોઈએ એટલે કાનની આચાર્ય મહારાજે કઈ અસંદિગ્ધ રહેવા દીધું નથી. બરાબર કીધું છે, ચોખ્ખી વાત કરી છે, ચર્ચા કરી છે. પણ વચ્ચેની કોઈ એક વાત પકડી લે આગળ પાછળ છોડી દે તો એ વાત તો ન્યાય સંપન્ન નથી. ફેરફાર કરી નાખે છે, પોતાના રાગ ને પૂછે છે, જીન પ્રતિમામાં પોતાના રાગ ને પૂછે છે, શૃંગાર આદિના. પછી બારમાં જે વ્રત ને પંચ મહાવ્રત સમિતિ નીતિ 28 મૂળ ગુણ છે એમાં શિથિલાચાર ને પોષે છે. શિથિલાચાર ને પોષીને એમ કહે છે કે આ કાળમાં આવું હોય અત્યારે કાળ દોષ છે માટે આવું ચલાવો નહીં. ધર્મ કાળ ની કોટડીમાં કેદ થતો નથી. કાળ ની કોટડીમાં ધર્મને કેદ કરી શકાય
નહીં.
ત્રણેય કાળે એક સરખો છે, કોઈ કાળે આગો પાછો નથી. અને શાસ્ત્રની અંદર સિદ્ધાંત ફેર કર્યા, બધું ફેરફાર જ છે.
વ્યવહારમાં ફેરફાર કર્યો વિચારે
ઘણી થઈ
ગયું.
પણ સાધુ હોય તો રહી શકે જ. સાધુ ન હોય ને સાધુ પણ રહેવું હોય માનવું હોય તો કેવી રીતે રહી શકે. સાધુ તો આત્માને ઉત્કૃષ્ટપણે સાધતી વિતરાગ દશા છે. વિતરાગતા નો છાંટો ન હોય, હજી કોઈને સમ્યક દર્શન નું ઠેકાણું નથી, ભાન નથી. કેવું હોય એની મોટા ભાગને ખબર નથી, કેમ થાય એની કોઈને ખબર નથી, કેવી રીતે પ્રગટે એની ખબર નથી. જે સમ્યક દર્શન ના વિષય થી અજાણ્યા છે અને સાધુ પદ નામ ધરાવે, બહુ ખોટું થાય. પછી સાધુ રહી શકે ન રહી શકે એ ચર્ચા કરવાનો પ્રશ્ન ક્યાં છે? પેલા સાધુ છે કે કેમ એ તો નક્કી કરવાનું. શું કહે છે કે વચ્ચે સુહરાગ આવતા ભગવાનની પ્રતિમાન ને બહુમાન ને ભક્તિ આવે છે, કેમ આવે છે? એનું કારણ લે છે, કેમ કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને આ દેખાવું જોઈએ. ભગવાનની જે સૌમ્ય મુખ મુદ્રા છે, શાંત રસમય જે મુખ મુદ્રા છે, વિતરાગ ભાવરૂપ જે મુખ મુદ્રા છે, એમાં સ્વસંવેદન ભાવ છે. સ્વસંવેદન ને કારણે એવી મુદ્રા થઈ છે. પ્રતિમા જોવા જઈએ છે, મુદ્રા જોવાની વાત છે. ભગવાનની મુખ મુદ્રા જે પ્રતિમા ઘરે જે પ્રતિમા સ્થાપના માટે પસંદ કરવાની હોય છે, મુખ મુદ્રા નક્કી કરવી જોઈએ. એવી શાંત ને સ્વસંવેદન યુક્ત ભાવ જેમાં જણાય એ મુખ મુદ્રા છે. સાધક ને અનુસંધાન થાય છે, દર્શન કરતા એને પોતાના નિજ સ્વસંવેદન નું અનુસંધાન એમાં લીધું છે. એને ઉડાડે છે, અહીંયા અંદર ના સ્વસંવેદન ને ઉડાડે, મોક્ષ માર્ગ ને ઉડાડે છે. શ્રીમદજી ની તો ભાષા બહુ મધુર ને સૌમ્ય ને શાંત ભાષા, પણ પ્રતિમા ને ઉડાડવાની વાત તો એમણે સહન કરી શક્યા નથી. એ પોતે બરોબર કઠોર બોલ્યા છે કે 500 વર્ષમાં કોઈ અક્કલ હોત તો છાની ન રહી હોત, બુદ્ધિ નો છાંટો નથી કોઈના, એમ કહી દીધું. બુદ્ધિ નો છાંટો હોત તો છાનો ન રહી હોત, એમ કહી દીધું. 500 વર્ષ થયા આ સંપ્રદાય ને નીકળ્યા, એમ કહી દીધું.
બરોબર,
500 વર્ષ જ થયા સ્થાનક વાસી. કોઈ શાસ્ત્ર એમાં એના પોતાના સ્વતંત્ર શાસ્ત્રો ની કોઈ રચના કરી શક્યું નથી, એમાં તો બુદ્ધિ જોઈએ, પ્રખર બુદ્ધિ હોય એનું કામ. બીજા સંપ્રદાયમાં તો બુદ્ધિ વાળા તો થયા, આમાં તો કોઈ બુદ્ધિ વાળો નથી
પાક્યો.
જીન પ્રતિમા જેવો આ વિષય ને ઉડાયો, નિરવ વિપરીતતા કરી નાખી છે. કેમ કે માર્ગ ને રૂંધે છે, માર્ગ ને અરુંધનારો વિષય છે. અવશ્ય ની ગોદ માં જાય છે, એ શરૂ કરે છે. વધારે ગોદમાં જવાના છે, કેમ કે એ ચોખ્ખો જીવ માર્ગ નો જ વિરોધ કરે છે. ઓલા તો એમ કે છે કે અમારા કુરાન ને માનો, અમારા કુરાન માં બહુ સારું લખ્યું છે, અમારા કુરાન ની અંદર બહુ સારો બોધ છે, સારો ઉપદેશ છે, એ અંગીકાર કરવા જેવો. ઓલા તો નિશ્ચર માર્ગ નો જ નિષેધ કરે છે, આમ ન હોય સન્માર્ગ નો નિષેધ કરે છે. આ સિદ્ધો વિરોધ છે, જુદા પણ એમાં એવું થાય સિદ્ધ જ વિરોધ કરે, એનો એ જ વારો આવે, એને એ જ પરિણામ થાય, બીજા પરિણામ ન થાય. સીધો વિરોધ કરે, એમાંથી ને એમાંથી જુદા પડે છે. એમ બે ભાગ્યા બે ભાઈઓ જુદા પડે એટલે બીજાનો દોષ ન દેખાય, એને ન દેખાય, એના પ્રત્યે એને પ્રજુડાય સુખો થાય. કુદરતી વસ્તુ છે જીવના પ્રકૃતિમાં.
અજાણતામાં કેટલા દોષ થઈ જાય,
ભયંકર ભયંકર દોષ થાય. શું કરે છે કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને પોતે પોતાના સ્વસંવેદન ભાવ રૂપ વિચારે છે, આમ થાય છે. ખાલી ભગવાનની પ્રતિમાને પાષાણની મૂર્તિ જોતા નથી, પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી જાણે ભગવાન બિરાજે છે એમ જ જોવામાં આવે છે. ત્યાર પછી એનો વિકલ્પ ખલાસ થાય છે કે આ પ્રતિમાની મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ છે, એ વિકલ્પ ખલાસ થઈ જાય છે. એની વિધિ છે, પંચકયાણ છે એની વિધિ છે, કે ત્યાર પથ્થરની પ્રતિમા છે એ વિકલ્પ ખલાસ થાય છે. એને સામે જોતા ભગવાન બિરાજે છે અને સ્વસંવેદનમય છે, અનંત ઉત્કૃષ્ટ સ્વસંવેદન છે. સાધક દશામાં ચોથા સ્થાને જે અનુભવ આવે છે એ અંતર અનુભવમાં તો જગન્ય પ્રકારનું માઇલ્ડ સ્વસંવેદન છે. જ્યારે અરિહંત દેવને કોન્સન્ટ્રેટેડ સ્વસંવેદન છે,
બરોબર,
આમ ફેર છે. અહીંયા જે સ્વસંવેદન ચાલે છે એનું અનંત ગુણ અહીંયા ચાલે છે. આવા અરિયંત પરમાત્મા છે. નમો અરિયંતાણમ એવી રીતે છે, નમો અરિયંતાણમ કહેતા અનંત સ્વસંવેદન મૂર્તિ છે. સમોસરણમાં તો કેટલાય જીવો એવા છે કે જે ભગવાન નું દર્શન કરે છે અને સમ્યક દર્શન પામે છે,
બરોબર.
કેમ કે એમાં જે સ્વસંવેદન નો પ્રકાશ છે એવો જ એમના દેહ નો પ્રકાશ છે. ભલે રંગ ગમે તેવો હોય, કોઈ સુવર્ણ રંગે હોય, કોઈ લાલ હિંગળા જેવા રંગે હોય, કોઈ એકદમ કૃષ્ણ કાળા, એકદમ કાળા, પૂરેપૂરા કાળા રંગે હોય, એકદમ પીળા રંગે હોય, એકદમ લીલા રંગે હોય, પણ એનો જે પ્રકાશ છે એ એકદમ જળહળતી જ્યોત જેવો પ્રકાશ હોય છે. શાંત ચંદ્રનો જે પ્રકાશ હોય છે એવો આંખને મારે એવો નહીં, પણ આંખને જોવામાં ફરવું ગમે નહીં એટલો પ્રકાશ હોય છે. એ જે જળતો પ્રકાશ છે એ અંદરનો વેદનનો પ્રકાશ છે અને બહારની અંદર શરીરમાં એટલો ઉજ્જવળતાનો પ્રકાર છે. બહુ સારું વર્ણન કર્યું છે સુનંદ ભગવાનનું, પૂછબેન શ્રી બહુ સારું વર્ણન કર્યું છે. સ્મૃતિ નો વિષય છે ને, એટલે નજરે જોવે એવી રીતે કરી શકે છે. કેટલાય જીવોને એ દર્શન કરતા સ્વસંવેદન નું કારણ થાય છે. એ પણ પ્રકાશ છે, વેદન પણ પ્રકાશ છે, સ્વસંવેદન નહી પ્રકાશ નથી. આ પ્રબળ પ્રકાશ છે ને, આ ચૈતન્ય પ્રકાશ છે. પ્રકાશ પ્રકાશનો સંધિ લાગી જાય છે. મારમાં અરિયંતને જોતા પોતાના આત્માને જોઈ લે છે, સ્વસંવેદનને જોઈ લે છે. તેથી એમાંથી મૂર્તિને સ્થાપી છે, અનાદિથી સ્થાપી છે. આજની નથી ક્યાં સ્થાપી, અકૃત્રિમ જૈન ચૈત્યાલયો જૈન બિંબો છે, સ્વર્ગમાં છે ને અઢી દ્વીપની બાર પણ નંદેશ્વર વગેરે કોઈ બનાવેલા ઘડેલા નથી, શાશ્વત છે. જીવબિંબો અનાદિ અનંત રહેવાના હે. જોઈને સમ્યક ધર્મ થાય છે, આવે હોય પણ એમ જ હોય, બીજું હોય જ નહીં. કારણ નહીં છે, નિત્રમ કરવા સ્થાપના કરી. શું રાગ કરાવવા માટે સ્થાપના કરી છે? રાગ તો જીવને છોડાવવો છે ને, વિતરાગતા તો કરાવી છે. રાગ કરાવવા માટે સ્થાપના નથી કરી, વિતરાગતા ઉભી થાય એના માટે સ્થાપના કરી છે. સ્વસંવેદન ભાવરૂપ પોતાનું સ્વરૂપ કેવું છે? આત્મ સ્વરૂપ કે પોતે સ્વસંવેદન ની મૂર્તિ છે, સામે જેમ ભગવાન સ્વસંવેદન ની મૂર્તિ છે, પ્રકાશ ની મૂર્તિ છે, ચૈતન્ય પ્રકાશ ની મૂર્તિ છે, પોતે પણ સ્વસંવેદન ભાવરૂપ જ છે. પોતાનું સ્વરૂપ વિચારે છે એટલે જ્ઞાનમાં લે છે, જ્ઞાનમાં લે છે ત્યારે એમાં પોતાને ભાવ આવે છે, પોતાનો પોતા સંબંધીનો મમત્વ ભાવ આવે છે. મમત્વ ભાવ થાય ત્યારે પોતાના ભાવનો આવિર્ભાવ થયા વિના રહે નહીં, એનું નિમિત્ત જોઈને એની સ્થાપના કરવામાં આવે છે. પર્યાયપણે સ્વરૂપ વિચારીને પોતાના આત્માનું સ્વરૂપ વિચારે છે.
બરોબર,
કે સ્વભાવ જાતિ તો હું પણ આવો છું, એને પોતાનું સ્વરૂપ એવું ભાષે છે. જેવા જીન છે, જીન સદ્રશ પોતાનું નિજ સ્વરૂપ ભાષે છે. જીન સ્વરૂપ પોતે જ જીન સ્વરૂપ છે એમ એને અંદર માન ભાષે છે. કેવી વાત લીધી છે એ બોલની અંદર, કે રુચિ તો રાગ ને છોડીને આનંદ નો અનુભવ થશે. હવે એ આનંદ નો અનુભવ થશે તો તે પૂર્ણ વિતરાગતા થયા પહેલા વચ્ચે શુભ રાગ આવશે, તો એમાં ચિન પ્રતિમા ની સ્થાપના આદિ નો વ્યવહાર આવ્યા વિના રહેશે. એમાં રાગ ની ઉપાદેયતા નથી, વિતરાગતા ની ઉપાદેયતા છે. પણ બાહ્ય દ્રષ્ટિ વાળા એકલો બાહ્ય રાગ ને જોવે છે, વિતરાગતા નું શું કારણ છે એ જોઈ શકતા નથી. શું કહે છે, ભક્તિ માં તો રાગ થાય, બાહ્ય રાગ થાય, પણ સ્વસંવેદન અમે છે કે નહી, અમે રુચિ માં કઈ ફેર પડે એમ છે કે નહી, જ્ઞાન માં ફેર પડે એમ છે કે નહી, તારા શ્રદ્ધા જ્ઞાન માં ફેર પડ્યા વિના તું રાગરૂપ આચરણમાં ફેર પાડવા માંગીશ, કેવી રીતે ફેર પડશે? રાગ તો આચરણ રૂપે છે, એ આચરણ બદલવા માટે, વિતરાગી આચરણ કરવા માટે તો શ્રદ્ધા જ્ઞાનમાં જ ફેર પાડવો જરૂરી છે. ઘણાને નહોતું સમજાતું, મુર્મુનું બપોરનું પ્રવચન ચાલે ને શુભ રાગ નો નિષેધ આવે જોરથી, રાગ નો નિષેધ માં શુભ રાગ ની વાત વિશેષ કરતા એટલા માટે છેતરાણો છે ત્યાં. પાછું એ વ્યાખ્યાન પૂરું થાય ને 5મી મિનિટે મંદિરમાં ભક્તિ સારું શરૂ થાય. 360 દિવસ રોજ બપોરે જીવ મંદિરમાં ભક્તિ થાય. રાગની ના પાડતા હતા, પૂજા ભક્તિ નામ દઈને કે પાછા ભક્તિ માં આવીને બેસો તો 5 મિનિટમાં સમજાતો નથી. ઘણા પ્રશ્ન કરે નવા નવા આપણે, કે ભાઈ ત્યાં સ્વસંવેદન ની મુખ્યતા છે ને રાગ ની મુખ્યતા નથી. તને રાગ દેખાય છે પણ તને સ્વસંવેદન વાળી વાત કેમ સમજાતી નથી? આ વાત છે. મારો આત્મા રાગ થી કે પર થી અનુભવમાં આવે તેવું નથી, પણ જ્ઞાન થી જ સ્વસંવેદનમાં આવે તેવો છે. આ દર્શન કરનારને એ વિષયનો ખ્યાલ છે કે મારો આત્મા રાગ થી તો કઈ સ્વસંવેદનમાં અનુભવમાં આવે એવો નથી, પણ જ્ઞાન થી સ્વસંવેદનમાં આવે તેવો છે એવું ભાન છે. એવા ભાન સહિત ભગવાનની વિતરાગ મુદ્રા દેખીને પોતે પોતાના જ્ઞાનનો સ્વસંવેદનનો વિચાર કરે છે, ઉપયોગમાં એ વાતને લાવે છે, એમ દર્શન કરે છે. વિતરાગ મુદ્રા, ભગવાનની વિતરાગ મુદ્રા દેખીને ભાન તો છે કે હું આવો આત્મા છું, રાગ થી નહીં પણ જ્ઞાન થી અનુભવમાં આવું છું, એવો હું છું. ભગવાનની વિતરાગ મુદ્રા દેખીને વિશેષપણે પોતાના સ્વસંવેદન નો આવિર્ભાવ કરે છે. કેમ કે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ પોતાનું એ નિજ પ્રતીતિનો વિષય છે, પોતાની પ્રતીતિનો એ વિષય છે કે જેની પ્રતીતિ થઈ છે તેને વારંવાર પ્રતીતિમાં પ્રત્યક્ષ કરીને સ્વસંવેદનનો આવિર્ભાવ કરે છે. એ સાધક જીવનો સાધકપણું છે, એ કાર્ય છે, એનું કર્તવ્ય છે. એક ચીજ પ્રતીતિમાં છે એની પ્રત્યક્ષતા કરવી, વારંવાર એની પ્રત્યક્ષતા કરવી, નિમિત્તથી અને ઉપાદાનથી બે પ્રકારે. નિમિત્તમાં સામે વિતરાગ પ્રતિમા છે, વિતરાગી મુખ મુદ્રા છે, અને અંતરમાં પોતાની પ્રતિમા જીન પ્રતિમા છે. એને પ્રત્યક્ષ કરીને પ્રતીતિ ભાવે, પ્રતીતિ ભાવમાં પ્રત્યક્ષ કરીને તાદ્રશ કરીને પોતાના સ્વસંવેદનને વધારે છે. અહીંયા લીધું છે વિચારે છે, પણ મૂળમાં દીપચંદજી એ લીધું છે વધારે છે. પોતાના સ્વસંવેદન ભાવને જ્ઞાની વધારે છે, પોતાના સાધકપણાને વધારે છે. અહો આ સ્વસંવેદન વડે, આ અહો લીધું છે એ જ પ્રત્યક્ષતા લેવી છે. અહો આ સ્વસંવેદન વડે, આ એટલે પ્રગટ પ્રત્યક્ષ. રાગ ટાળીને ભગવાન ચિદબિંબ જિનબિંબ અક્રિય વિતરાગ થયા, આમ એમનું સ્વરૂપ જોવે છે. કે આવા સ્વસંવેદન થી રાગને ટાળ્યો છે. રાગ ટળવાનું આ એક જ રામ બાણ નિમિત્ત ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. વિતરાગ સ્વસંવેદન વિના રાગ ટળે નહીં, કોઈ કાળે ટળે નહીં, કોઈ ઉપાયથી ટળે નહીં. રાગના નિમિત્ત બધા છોડી દીધા હોય તો પણ અંદરનો રાગ ટળવો એ તો અંદરના સ્વસંવેદનને જ આધારિત છે, કોઈ બાહ્ય ત્યાગને આધારિત નથી. આમ એટલે સ્વસંવેદન પૂર્વક જેમ જેમ વિકાસ કરે છે પોતાના પરિણામનો, બાર માસે જે એની યોગ્ય ફેરફારો આપોઆપ થાય છે. હવે આ સ્વસંવેદન વડે રાગ ટાળીને ભગવાન ચિદબિંબ થયા, જિનબિંબ અક્રિય વિતરાગ થયા. રાગને નહીં કરનારા, અક્રિય નો અર્થ અહીંયા એ છે, વિતરાગતાને તો કરે છે પણ જરા પણ રાગના અનંતમાં ભાગે, મલિનતાના અનંતમાં અંશને પણ ત્યાં પોતાના ચૈતન્ય ઉજ્જવળતામાં ઉપજવા દેતા નથી. શ્રીમદજી એ તો બહુ સરસ વર્ણન કર્યું છે, એકદમ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ ઉજ્જવળ ઉજ્જવળ એવું જે શુક્લ ધ્યાન છે, ચંદ્રના તેજ થી અને સમુદ્રના ફીણ થી પણ ઉજ્જવળ. એમ ચાંદની રાત હોય, પૂનમ મહિને સમુદ્રની અંદર ભરતી આવે ને એના ફીણ વળે ત્યારે ડબલ સફેદાઈ ભેગી થાય. એક તો ચાંદની સફેદાઈ ને એક તો સમુદ્રના ફીણની સફેદાઈ, એનાથી પણ ઉજ્જવળ. શું કે બીજું ઉપમા આપવાને તો વિષય નથી. એવું જે શાંત 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 જે શુક્લ ધ્યાન છે કે જેમાં અનંતમાં ભાગે પણ મલિનતાનો અંશ ઉપજતો નથી, એવું અરિહંત પરમાત્માને શુક્લ ધ્યાન છેલ્લી અંતનું છે સંપૂર્ણ. એવા ભગવાન ચિદબિંબ જિનબિંબ અક્રિય વિતરાગ થયા, અંદરમાં અંતરમાં મારું સ્વરૂપ પણ તેવું જ ચિદબિંબ ને જિદબિંબ છે. આમ લીધેલું છે, આમ એમના સામનું જોઈએ છે કે પોતાના સામનું જોઈએ છે શું તને ખબર પડે એમ કે છે. સાધક જીવ અનિયંત સામનું જોઈએ છે કે પોતાના સામનું જોઈએ છે કોણ જાણે છે. આચાર્યજી ઘણી વાર એવી સુંદર શૈલીમાં વાત કરે છે કે આવા સાધકો રાગ કરે છે એમ અમે તો જાણતા નથી. તમે જાણતા હોય તો તમે જાણો, તમારો અમે તો જાણતા નથી કે રાગ ને કરે છે. અલ્પ રાગ થયો બહુમાન નો એના તો અકર્તા છે, એના તો એ કરતા ભાવે પરિણમતા નથી, જ્ઞાતા રહ્યા. માટે રાગ ને કરે છે એ કોણ જાણે, જીન દર્શન માં નિજ દર્શન નો જે સુયોગ છે, સમ્યક યોગ છે એનું વર્ણન છે. અનુભવ પ્રકાશમાં એ વાત બહુ ટૂંકામાં લીધી છે. ગુરુદેવે તો એકદમ એ ઉપરના પ્રવચનોના વિષયને ખોલીને વાત લીધી અનેક જગ્યાએ. એ વાત એકથી વધારે જગ્યાએ એ વાત એમણે કરી છે. દીપચંદજીએ જૈન પ્રતિમા વિશે સાતસો ને એક
જય હો વિદ્રાગી ધારમણો જય હો